એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે કરીએ ઇટલીના નેપલ્સ શહેરની યાત્રા. કનૈયાલાલ મુનશીની કલમે 1943નો પ્રવાસ મારી સાથે, એટલે કે શ્રેયા સંઘવી સાથે. ત્યાંથી અમે સોલ્તારા ગયા, નેપલ્સની આસપાસની ભૂમિમાં જે તોફાન છે તેનો સાચો નમૂનો સોલ્તારા છે. એ જ્વાળામુખી પર્વત નથી, પણ ઉકળતું ખેતર છે. એ ખેતરમાં ઠેક ઠેકાણે ઉકળતો લાવા ખદબતે છે, ઠેક ઠેકાણે ધુમાડો નીકળે છે. તમે ચાલતા હો ને આયુષ્યની અવધિ આવી રહી હોય તો તે પગ નીચેનું જમીનનું પડ ખદબદવા લાગે. ધરતી સ્થિર છે એવો ખ્યાલ મને ત્યાર સુધી હતો, પણ અહીં તો ધરતી એટલે અસ્થિરતા. અને છતાં ક્યુમીમાં પહેલાં ગ્રીકોએ શહેર બનાવ્યું, બાયામાં શોખીન રોમનો આવી વસ્યા, નેપલ્સ ને પોમ્પાઈમાં પણ રોમનો રહ્યા, ને આજે શોખીન પ્રજા વસે છે આ ધૂંધવાતી ધકધકતી ધરતી પર. અહીં જેટલો ભય છે તેટલું જ આકર્ષણ છે. પાસે આવેલું મોન્ટે નુઓ નવગીરી અસ્થિરતાનો નમૂનો છે. એક ગામ હતું, ત્યાં લોકો વસતા. 28 સપ્ટેમ્બર 1538ને દિવસે ધરણી ધ્રુજી 24 કલાકમાં 20 વાર સમુદ્ર માઝા ઓળંગી પાછો ગયો. ખડકે ધરતીમાં માર્ગ શોધ્યો. વર્તુળાકાર અખાતમાં ઉકળતું પાણી ખદખદી ઉઠ્યું. કાદવ નેપલ્સ ટગી ઉછળ્યો. રાખ 150 માઇલ સુધી ઉડી. જોત જોતામાં ગામ 400 ફૂટ ઊંચું થયું. તેની વચ્ચે જ્વાળામુખી થયો. આ પર્વત તે મોન્ટે નુઓ. નવલકથામાં લખીએ તો કલ્પના સ્વચ્છંદીને બાલિશ મનાય. નેપલ્સમાં 400 વર્ષ પર આ થયું, ને કાલે એવું બીજું પણ કંઈક ફરી થાય તો નવાઈ નહીં. અમે ત્યાંથી બાયાના અખાત પર આવ્યા. નેપલ્સની આસપાસ સરોવરોને અખાતો નથી, પાણીથી ભરેલા ઓલવાયેલા જ્વાળામુખીના વર્તુળાકાર મુખો છે, જાણે પાણી ભર્યા જામ. શોખીનમાં શોખીન પ્રાચીન રોમનો અહીંયા લહેર કરવા આવતા, અને તેમના મહેલોના ચારે તરફના ઈંટ મટોડા ચારે સ્મરણો જગાવે છે. અહીંયા વસ્યા હતા પોમ્પી, કેટો ને જુલિયસ સીઝર. જુલિયસ સીઝરનું ઘર જોઈ હું પળવાર ચિત્તમુગ્ધ થયો, ને બાયા હતું તેવું મારી નજર આગળ ઊભું થયું. સ્તંભાવલીથી શોભતા આરસ મહેલો અને ચારે તરફ નગ્ન મૂર્તિઓથી મઢાયેલા રમણીય ઉદ્યાનો હતા. જગજીતીને થાકેલા મહારથીઓ પાલખીમાં બેસી પથ્થરના સ્વચ્છ રસ્તાઓ પરથી જતા આવતા. બાયાના કિનારે સાગર ગુગતો ને દૂર વિસુવિયસ આનંદમાં પોતાની જ્વાળાઓને ઉડાડતો. એક મહાલયની અગાસીમાં મેં એક માણસને જોયો, ઊંચો રૂપાળો, જરાક તાલવાળો. તેના કપડાં સ્વચ્છ અને કિંમતી હતા. તેના પર ધ્યાન આપવામાં જ તે એકાગ્ર હતો. સર્વ સત્તાધિકારી સુલાએ એને માટે ચેતવણી દેતા કહેલું, ધેટ લૂઝ કોટેડ બોય. મેં તેને સ્ત્રીની સુંદર છટાથી વાળ સંભાળતા જોયો. તેની આંખમાં તંદ્રા હતી, તેની વાતમાં છટા હતી. મેં તેને જુદી જુદી રોમન સ્ત્રીઓ સાથે પ્રેમ કરતો જોયો. સર્વિલિયાને જમીન જાગીરે સમૃદ્ધ કરતો જોયો. 60 લાખ રૂપિયાના એક મોતીએ વધાવતો જોયો. વિધિનું વૈચિત્ર્ય કોણે પારખ્યું છે? ઉદાર હૃદયના જુલિયસ, આ સર્વિલિયાનો પુત્ર બ્રુટસ વર્ષો પછી તારો ખૂન કરશે, ત્યારે તારે બોલવા પડશે આ અમર શબ્દો, યુ ટુ બ્રુટસ. અરે બ્રુટસ, તું પણ? તારા પુત્ર બ્રુટસને ઘાએ તારે માનવ અધમતાથી શરમાઈ ઝભ્ભો વીંટી પડવું પડશે. માનવ કીટના વિષનો પૂરેપૂરો ડંખ તને લાગશે. દેવોના પ્રિય, તું તારું કરીએ જા. દેશ દેશની રાણીઓની સેજ તારી વાટ જુએ છે. યુનો અને મહાન ક્લિયોપેટ્રા દુર્જે સ્ત્રીત્વની કારમી મૂર્તિને તારી સેવા કરતી મેં જોઈ છે. નાઇલના રમણીય નીર પર 16 વર્ષની વિશ્વ વિજેતાઓની મોહિની ક્લિયોપેટ્રા સાથે વાર્તાલાપમાં રાતભર વિહાર કરતો હું તને જોઉં છું. પૈસાને તું લાત મારતો આવ્યો છે, ગરીબ છતાં પારકે પૈસે તે મહેલ બંધાવ્યા, તે તિજોરીએ લૂંટી, રાજમંદિરો લૂંટ્યા, તે નગરોને દેશો લૂંટ્યા. લોભ માટે નહીં, વૈભવ માટે, મહત્તા માટે, દાન મિત્રતા ને ઉદારતાને માટે દુનિયાની સમૃદ્ધિ તે તારી ગણી. જુલિયસ, તારી વાણી માત્ર સ્ત્રીઓને જ નહીં પણ મુત્સદ્દીઓને વશ કરતી ને સભાઓને મુગ્ધ કરતી સાંભળું છું. સિસેરો પોતે વક્તાઓનો સમ્રાટ તને અદ્વિતીય વક્તા માને છે અને તારા છટાદાર, ભપકાદાર, ઉમદા અને ભવ્ય વાકપટવને અનેકવાર વખાણે છે ને તારા ઇતિહાસોને કોણ સ્પર્શી શક્યું છે? અત્યારે તું વાળ સમારે છે, તને એ છટામાં દેખવા છતાં તારી શક્તિ હું વિસરી શકતો નથી. તે શું નથી કર્યું? ઘોડા પર ને ગાડીમાં, હોડીમાં બેસીને, નદીઓ તરીને, કલાકો સુધી ગમે તેવા વિષમ ભયમાં તું મુસાફરી કરે છે તે હું કેમ વિસરું? સેનાપતિ તરીકે તું ગણતરીબાજ વધુ છે કે હિંમતબાજ એ કોણ કહી શકે? ઘણી વેળા યુદ્ધમાં હાથમાંથી વિજય સરી જતો હોય ત્યારે અપૂર્વ દક્ષતાથી તું એકલે હાથે તેને પાછો લઈ આવ્યો છે. એલેક્ઝાન્ડ્રામાં મુશ્કેલીમાં આવી પડતા ડાબે હાથે ઉપયોગી પત્રો ઊંચા રાખી સેનાપતિનો જબ્બો ખેંચી તરીને તું દુશ્મનના દળ વચ્ચેથી છટકી ગયો. એ પ્રસંગ તારા રૂપાળા વાળને ફક્કડ કપડાં જોઈને પણ વિસરી શકાય તેમ નથી. વિજેતા તરીકે તું અપૂર્વ હતો ને છે. સિકંદરના પરાક્રમોને વિસરાવનાર તારા પછીના 2000 વર્ષમાં એક નેપોલિયન જ તારી વિજય વાર્તાનું સ્મરણ કરાવી રહેશે. તારા પરાક્રમો વાંચતા કલ્પનો કાંપી ઉઠે છે. તારા હજારો સૈનિકોનો તારા માટે ઉભરાતો પ્રેમ, તારે માટે તેમણે આપેલો ત્યાગ જોઈને પણ તારી વ્યક્તિતાની પ્રેરકતાનો પૂરો ખ્યાલ આપી શકતો નથી. તું જેવો અપ્રતિહત યોદ્ધો છે તેવો જ ઉદાર મિત્ર ને દયાળુ રાજકર્તા છે. જે તારો જાન લેવા મથ્યા છે તેમને તે ઉદાર દિલે માફી બક્ષી. જે સુલા અને પોમ્પિત અને કચરી નાખવા મથ્યા તેમના બાવલા તે જ ઊભા કર્યા. એક ઇતિહાસકારે જુલિયસ તને યોગ્ય ન્યાય આપ્યો છે. જેન્ટલમેન, જીનિયસ એન્ડ મોનાર્ક, હી સ્ટીલ હેડ અ હાર્ટ. મુત્સદ્દી અને વિશ્વવિજયી રોમમાં રાજરાજેશ્વરની સત્તા ભોગવ્યા છતાં તે જુલ્મો કર્યા નથી, તોફાનો કર્યા છતાં રાજકર્તાઓના કર્તવ્ય તું વિસર્યો નથી. અને કવિતાને વાર્તામાં કલ્પી ન શકાય તેવા પરાક્રમો, વાસ્તવિકતા અને શક્યતાની મર્યાદા ભૂલ્યા વિના તે કર્યા છે. પણ તારું અમર સ્થાન તો સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા મૂર્તિનું છે. રોમનો જીવન મંત્ર એ જ વ્યવસ્થા. રોમ ગામડું મટીને શહેર થયું, શહેર મટીને ઇટલી થયું, ઇટલી મટીને યુરોપ, એશિયા અને આફ્રિકાના ખંડોનું સ્વરૂપ લીધું. એક ગામ, 3 ખંડોને એક તારે વ્યવસ્થાથી બાંધ્યા. તારો તૂટવા લાગ્યા. બ્રિટનથી ઈરાન સુધીના રાષ્ટ્રો પોતપોતાને માર્ગે જવા તલપી રહ્યા. માનુષી વ્યવસ્થાને ભેદતા સ્થળના અંતરો વધી પડ્યા. તે વિષમ પ્રસંગે રોમે મહાન પ્રયત્ન કર્યો, તને સર્જાવ્યો. 600 વર્ષની વ્યવસ્થાના મંત્રોના સત્વ સરખા તે તૂટતા રોમન સામ્રાજ્યને એક બનાવ્યું. ભાંગી પડતું રોમન સામ્રાજ્ય તારે લીધે બીજા 500 વર્ષ ટક્યું. એક ભાવિ ઇતિહાસકાર 1900 વર્ષ પછી તને ન્યાય આપશે. મોટામાં મોટા સર્જનાત્મક બળોનો તે માલિક હતો અને છતાં તીક્ષ્ણમાં તીક્ષ્ણ તેની દ્રષ્ટિ હતી. તે યુવાન નહોતો તેમ વૃદ્ધ નહોતો. ઈચ્છાશક્તિમાં, શ્રેષ્ઠ સિદ્ધિમાં, પ્રજાજીવનની ભાવનાથી ભરપૂર અને છતાં આ જન્મ નરેશ, અંતરથી ખરેખર રોમન, છતાં રોમ અને ગ્રીસની સંસ્કૃતિને બહારથી અને અંતરથી એકતાન કરનાર સીઝર સંપૂર્ણ અને અપૂર્વ માનવી હતો. માનવજાતિના ઇતિહાસમાં કોઈ માનવીને નથી મળ્યું એવું માન તને મળ્યું. દુનિયાના સર્વોચ્ચ સત્તાધીશને તારા નામ કરતાં વધુ માનપ્રદ બિરુદ મેળવવાની ઈચ્છા રહી નથી. સીઝર શબ્દ મહત્તા, ભવ્યતા ને સત્તાનું, સર્વાંગીણ અપૂર્વતાનું લક્ષણ સૂચવે છે. નેપોલિયનને તારા નામથી વધુ સારી ઉપમા મળી નથી. રશિયાના ઝારે કે જર્મનીના કેઝરે મહત્વાકાંક્ષાની ટોચ પર તારા નામના અપભ્રંશથી બીજું સારું બિરુદ ધારણ કરવાની ઈચ્છા સેવી નથી. પોન્ટિફ અને ઇમ્પરેટર એ તારા બિરુદોની લાલસાએ કેટલાય મહાજનો મરી ફીટ્યા છે. અને જ્યાં સુધી પૃથ્વી પર માનવ રહેશે ત્યાં સુધી જીવનમાં સર્જનાત્મક શક્તિ ઉતારનાર જે જન્મશે એ તારી સ્પર્ધામાં જ મોક્ષ માનશે. બાયાથી અમે સાંજે પાછા આવ્યા. મને તો સીઝરના સ્મરણોએ નિરાશ કરી મૂક્યો. સીઝર મારે માટે પારકો હતો, ઇટાલિયનો ભલે એને માટે ગર્વ ધારે, મારે લલાટે તો પાણીપત અને પ્લાસી લખાયા હતા. અને બહુ થાય તો અહિંસાત્મક આધ્યાત્મિક સમરાંગણોનું સુકુને અપવાસ્યું શૌર્ય. વાત કરવાનું મને મન નહોતું. હું ગંભીર બની રાષ્ટ્રોના જયાજયના વિચારમાં મશગુલ હતો અને તે માટે આંસુ સારતો હતો. મારે ફરવા જવું છે, મારા મિત્રે કહ્યું. ઓ ભગવાન, સાંજે 6 વાગ્યે અજાણ્યા ગામમાં જ્યાં અંગ્રેજી કોઈ સમજી શકે નહીં ત્યાં સ્ત્રી એકલી ફરવા જાય? કદી નહીં, મેં બૂમ મારી. આ મુસાફરીમાં જવાબદારી મારી છે, હું ના કહું છું. મારા મિત્રે મારી સામે જોયું અને સ્ત્રીઓના હકનું અસ્તિત્વ ભૂલી ફરવા જવાનું માંડી વાળ્યું. રાત્રે અમે હોટલ વેઝુના વિશાળ ભોજનગૃહમાં જમવા ઉતર્યા. ચારે તરફ સુવર્ણરંગી સ્તંભો ઝળકી રહ્યા હતા. આખા ખંડની ભભક મહારાજાઓના મહેલોને શરમાવે તેવી હતી. મેં મૂંગા મૂંગા સૂપ પીવા માંડ્યો. આ જમવાનો ઓડો, લક્ષ્મીએ કહ્યું, શું સરસ છે. આપણે ત્યાં તો હંમેશા અંધારીઓને ગંદો ઓડો હોય તે જમવા બેસવા માટે રખાય. હું રોમના સંસ્મરણોમાં મશગુલ હતો એટલે મેં કંઈ ઉત્તર ન વાળ્યો. ને મારા મિત્રે કહ્યું, કેટલી શાંતિથી પીરસનાર પીરસે છે ને જમનાર જમે છે. મારો પિત્તો ઉછળી આવ્યો. હજારો વર્ષ થયા મારા બ્રાહ્મણ મહાપૂર્મજોએ લાડુની સાથે ફડાકા બંધ દાળ ફડકાવેલી તેનો મને ગર્વ થઈ આવ્યો. મેં અધિરાયથી કહ્યું, સન્નારીઓ, એક વખત એવો આવશે કે ગુજરાત સેના નેપલ્સ જીતી લેશે. આ હોટલ વેઝુના ભોજનગૃહમાં ગુજરાતીઓ પલાઠીવાળી પંગતે બેસશે. ઈડરિયા પંડ્યાઓ લાડુ તમારે, શાક તમારે, ભજીયા ગરમા ગરમ, જીવવા પ્રેરક વિજય ઘોષથી આ ખંડ ગજવી મૂકશે. અને ફડાકાઓની શરતમાં કોનો ફડાકો વધારે બોલે છે તેની સ્પર્ધા કરતા ગુજરાતી મહત્તા ઇટાલીમાં સાચશે. અને આ ગાલીચો ઉઠાવી નાખી આરસની જમીન પર પાણી, દાળ અને કઢીની રેલમ છેલ કરશે. મને સાંભળનારી સન્નારીઓ જમણ પૂરું થયું ત્યાં સુધી એકે અક્ષર ઉચ્ચારી શકી નહીં.